તારીખ 3/4/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 203-206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96.
अरे भाई तू एक समय के पर्याय में आ नहीं जाता है, भगवान पर्याय ना अनुभव जीवड़ो ने जेटलो हूँ आ पर्याय दृष्टि ना परिणाम नो अनुभव आवो छे કે જેટલો વર્તમાન અવસ્થામાં જે રાગાદી ભાવ, બીજું તો કઈ ખબર નથી, પણ જે વિભાવ ભાવ પરિણમે છે એનો અનુભવ જીવડો ને જેટલો હું રાગી દ્વેષિક એવો જે અનુભવ થાય છે એની સામે આ વાત છે. ખરેખ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિનો જે અનુભવ છે એની વિરુદ્ધ આ દ્રઢ દ્રષ્ટિ. ભાઈ તું એક સમયની પર્યાયમાં આવી નથી જતો, એવડો જ નથી કે તું એક સમયની પર્યાયમાં પૂરો થઈ જા, એવો નથી કઈ. તું તો અનંત પર્યાય કાપિંડ હે, પર્યાયના પર્યાય દ્રષ્ટિની પ્રધાનતા છે આ દ્રવની પરિભાષા છે. પર્યાયની મુખ્યતા છે આ દ્રવની વ્યાખ્યા છે. જેમ દ્રવની મુખ્યતાથી પર્યાયની વ્યાખ્યા થાય એમ પર્યાયની મુખ્યતાથી આ દ્રવની વ્યાખ્યા કરી છે. દ્રવની પર્યાયમાં પરસ્પર એકબીજાની મુખ્યતાથી એકબીજાની વ્યાખ્યા થઈ શકે છે. આપણે વિવિક્ષા 36માં લીધું છે, એનો આ એક ભેદ છે. તું તો દ્રવ છો, પણ કેવો દ્રવ છો કે અનંત પર્યાયનો પિંડ. આ શબ્દ પ્રયોગ કોડલમાંજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારમાં કીધો છે. 7મા અધિકારની શરૂઆત એમણે નિશ્ચયાભાષીથી કરી છે. નિશ્ચયાભાષી પર્યાયને ઉગાડે છે એમ, એને એમ કહે છે કે તું દ્રવ દ્રવ શું કરે છો, તું જેને દ્રવ કોજ કહે છે એ અનંત પર્યાયનો પિંડ છે. બોલ, દ્રવને આખું પર્યાય સ્વરૂપે બતાવી દીધું. એને માનતો નથી, એને આખું દ્રવ્ય જ પર્યાય સ્વરૂપે બતાવ્યું. એમને તો પદ્ધતિ ચોખ્ખટ કરેલી રહી છે પોતાની વાત કરવાની પદ્ધતિની અથવા શાસ્ત્રની કથન પદ્ધતિની. જેને શરદીથી તાવ આવ્યો હોય એને ઉષ્ણ દવા આપવાની હોય છે, ગરમ દવાઓ એને આપવી પડે છે, એને લવિંગ આપે, એને તીખા આપે, એને સૂંઠ આપે. કેમ કે શરદી છે, તાવ આવ્યો છે. તાવ તો તાવ છે, તાવ તો શરીરની ઉષ્ણતા છે, અને દવામાં પણ ઉષ્ણતા, તો કે હા એ શરદી નો તાવ છે. માથે કોઈને ગરમીનો તાવ આવ્યો હોય, લૂ લાગ્યું હોય, એને માથે પોતા મૂકવા પડે, એને બરફ ઘસવો પડે. શરદીથી તાવ આવ્યો હોય એને બરફ ઘસે જોઈએ, ઉકલી જાય, સીધો ડબલ ન્યુમોનિયામાં જાય. શરદી વધીને ગરમીથી તાવ આવ્યો હોય તો એને ઠંડા પાણીના પોતા મૂકવા પડે, બરફની કોથળી વાપરવી પડે. જેવો તાવ તો તાવ છે, પણ કારણ જોઈને એનો ઉપચાર કરવામાં આવે એમ એમણે પણ એ વાત કરી છે. વિષયાભાષીને સમજાવતા એમ કે અનંત પર્યાયનો પિંડ છે. દ્રવ દ્રવ શું કરે છે, દ્રવ તો અનંત પર્યાયનો પિંડ છે. હું એક પર્યાયને માનતો નથી, એનું શું કરવું. જે પર્યાય જે નિશ્ચયાભાષી છે અથવા જે પર્યાયમાં એક સમયની પર્યાયમાં પોતે રોકાયેલો છે, એને કે એકલી પર્યાયમાં એ વર્તમાન પર્યાયની સમયને શું કરવા પકડે છે. આખા દ્રવ તો ત્રિકાળ પર્યાયનો પિંડ છે, એને એ ન્યાય લાગુ પડે. બીજી પર્યાયોને કાંઈ સ્વીકારતો નથી, અને એકલી શ્રદ્ધા વર્તમાન પર્યાયની કરે છે. તારે દ્રવ્યને સ્વીકાર, તારે પર્યાયને સ્વીકારવી છે ને તો અનંત પર્યાય પડી. એ કેમ સ્વીકારતો? યદિ તુ એક પર્યાય મેં આ ગયા તો અન્ય સભી પર્યાય વિધવા જાય ગઈ. લાક્ષણિક પદ્ધતિ પર્યાય છે એનો ધણી તો દ્રવ છે, ધર્મ છે એ ધર્મનો ધણી તો ધર્મી છે. તો ધર્મી વગર ધર્મ થઈ ગયો અધર કે થાય નહીં કોઈ એમ. દ્રવ વગર પર્યાય જો એક પર્યાયમાં આખું દ્રવ સમાવેશ પામી લીધો, બીજી પર્યાયો કોને આશ્રય થશે, કોને કારણે થશે? એ તો નહીં બની શકે. એટલે એ રીતે વર્તમાન સમયની જે પર્યાય દ્રષ્ટિ છે એનો લાક્ષણિક ભક્તિ નિષેધ કર્યો છે કે માત્ર તું તને વર્તમાન પર્યાય જે તને જીવડો માનીશ તો તે આખા દ્રવ્યનું ખૂન કરી નાખો છે. અન્ય પર્યાયો વિધવા થઈ જશે એનો શું કે તે આખા દ્રવ્યનો ખૂન કરી નાખ, ખૂન કરી નાખ. પર્યાય ધની કોણ રહેશે? જુદી જુદી રીતે વાતો ચાલી છે પણ કરતા નહીં કરે અને ગમથી અનેક પ્રકારે વાતો ચાલે. અજ્ઞાની કો અકેલે પરિણામ કા હી વેદન હોતા હૈ. અજ્ઞાનીને એકનું પરિણામનું વેદન થાય છે. એક સમયની પર્યાયમાં આવી જતું પોતે એટલે એટલું એકની પર્યાયનું વેદન થાય છે. અને દ્રવ્યનું અવલંબન નથી, પર્યાયનું વેદન ને પર્યાયનું અવલંબન એ ભૂલ છે. વેદન પર્યાયનું છે પણ અવલંબન પર્યાયનું હોવું જોઈએ. પર્યાયને અવલંબીને પર્યાય વેદવી એ મિથ્યા છે. દ્રવ્યને અવલંબીને પર્યાયને વેદવી તે સમય છે. અજ્ઞાનિકો અકેલે પરિણામ કા હી વેદન હોતા હૈ. પરિણામ કે સાથ હી સમૂચા અપરિણામી પડા હૈ ઉસકા વેદન. એની આરે આરે થી આખે આખો અપરિણામી પીડ્યો છે એમ. આપણે સમૂચાને ગુજરાતીમાં પૂછે છે આખો 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 અપરિણામી પીડ્યો છે પર્યાયની સાથે. એમ કાંઈ ખબર જ નથી, એનું તો બેભાન પણ વર્તે છે. અવલંબન ક્યાંથી જઈએ? ખરેખર તો ત્યાં હું પણ સ્થાપીને વેદન આવવું જોઈએ. અપરિણામીમાં હું પણ સ્થાપીને વેદન આવવું જોઈએ. તો તે યથાર્થ છે. પરિણામી કે પરિણામ કે સાથ હી સમૂચા અપરિણામી પડા હૈ ઉસકા વેદન નહીં હોતા. એનું અવલંબન નથી, એનું વેદન નથી. વેદન તો ભેદ થઈ જાય છે પછી એનું વેદન કહેવાય છે. લેકિન અપરિણામી મેં દ્રષ્ટિ જમા કર ઉસમે તાદાત્મ હોકર પ્રસર કર અપનાપન હોતે હી ઉસી ક્ષણ મેં અપરિણામી ઓર પરિણામ દોનો કા એક સાથ અનુભવ. આને પ્રમાણ કહે છે, બંનેના એક સાથે અનુભવને પ્રમાણ કહે છે. પ્રમાણપૂર્વક નય, નયપૂર્વક એને અવિનામાં આવી પણ છે. પણ લક્ષ ત્રિકાળી ઉપર છે, એમાં હું પણ નથી. ભાવમાં તાદાત્મ્ય પણ ઉકેલું છે. વ્યાપક ભાવે અસંખ્ય પ્રદેશમાં પર્યાય પરિણમી ગઈ છે અને પોતાપણું એમાં અનુભવાય છે. આખા પદાર્થમાં પોતાપણું અનુભવાય છે. એને અપરિણામી અને પરિણામનો એક સાથ યુગપત અનુભવ કહેવામાં આવે છે. આ પ્રમાણની વાતો ઘણી જગ્યાએ એમણે પત્રોમાં લીધી છે અને ચર્ચામાં પણ બે
જગ્યાએ પ્રમાણ પ્રગટ થયા વગર બ્રહ્માનું જ્ઞાન પણ થતું હતું.
નહીં, પ્રમાણ પ્રમાણતાને જ પામતો નથી. ખરેખર તો દ્રવ્યમાં દ્રષ્ટિ અભેદ થયા વિના અથવા દ્રવ દ્રષ્ટિ પ્રગટ્યા વિના જ્ઞાન પ્રમાણતાને પામતો જ નથી. પ્રમાણનું જાણપણું હોય છે એને પ્રમાણાભાસ કહેવામાં આવે છે. એમ પ્રમાણતા પામે છે અને એનું કારણ છે કે દ્રષ્ટિને આચરણ પ્રધાનતાથી જોવામાં આવે તો સમ્યક દર્શનને અથવા સ્વરૂપ દ્રષ્ટિને આચરણ પ્રધાનતાથી જોવામાં આવે, ચારિત્રની પ્રધાનતાને, તો એ દ્રષ્ટિને સર્વસ્વપણે પોતાનો શુદ્ધાર્થ મારી ઉપાધિને સેવવા યોગ્ય છે, ઉપાસવા યોગ્ય છે. સર્વસ્વપણે આ સ્વરૂપ જેને ઉપાસના એવો જે દ્રષ્ટિમાં ભાવ રહેલો છે એને દર્શનમાં ચારિત્રનું રૂપ કહેવાય છે. શું? શ્રદ્ધામાં ચારિત્રનું રૂપ કહેવાય
છે.
પૂરું શ્રદ્ધાનું ચારિત્ર પૂરું થઈ ગયું. એટલે ત્યાં જ્ઞાન પ્રમાણ થાય, નેત્ર જ્ઞાન પ્રમાણ નથી રહેતા. પ્રમાણના વિષય તો વ્યવહાર પણ છે અને પ્રમાણના વિષયમાં નિશ્ચય પણ છે, બેનો સરવાળો તે પ્રમાણ છે. વ્યવહાર એ છે અને નિશ્ચય ઉપાધિ છે, એવું જેની અંદર વિવેક વર્તે તે પ્રમાણ જ્ઞાન છે. બંને ઉપાધિ છે એવું જ્ઞાન પ્રમાણ નથી. જ્ઞાન પ્રમાણ નથી એટલે તો કોણ કે પ્રમાણનો હેતુ નિશ્ચયને પ્રકાશવાનો છે, એ તો કાઢ્યું ને એમણે, જો કાઢી દે શાસ્ત્રમાંથી. પ્રમાણનો હેતુ નિશ્ચયને પ્રકાશવાનો છે એ શાસ્ત્રમાંથી કાઢી દીધો. અત્યારે કોઈ જગ્યાએ હોય તો એવી વાત છે. સત્પુરુષોનો ઉપકાર પણ એટલા માટે માનવામાં આવે છે અને સત્પુરુષના વચનો વચનામૃતોને આગમ પણ એટલા માટે કહેવામાં આવે છે કે વર્તમાન આગમમાં નથી એવી આગમ વાત એમણે, આગમની વાત એમણે કરી છે. આગમ અધ્યાત્મ એ વાત કરી છે કે જે આગમમાં નથી. અત્યારે તો વિશે ગયા છે, આગમ નથી એટલે આગમમાં અત્યારના ઉપલબ્ધ આગમ માટે તો બારમાં બધું છે, ઉપલબ્ધ આગમમાં નથી એવી વાત કરે છે. સમય સારણી સાતમી ગાથાનો ભાવાર્થ, અગિયારમી ગાથાનો ભાવાર્થ જે જયચંદજીના લખેલા ટીકા સિવાય કુંકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્ય ન્યાય કાઢ્યો, એની ઉપર પણ જઈને ન્યાય કાઢ્યો છે જયચંદજીએ. તો એક જ ગાથાની ગાથા ચાલી છે. ગાથામાં જે કહેવું છે આચાર્ય મહારાજે કહ્યું એને ખુરીને ટીકાકાર આચાર્ય મહારાજે કહ્યું, ઈથી આવે પછી જઈને એમને જયચંદજીએ કાઢ્યું, આત્મામાંથી કાઢ્યું. એટલું વધારે ભાઈશું, કોઈ ન્યાય આચાર્ય ન કાઢ્યો એ જ્ઞાની કાઢે માટે એના વચનો પણ આગળ અસાધારણ વાતો કરે છે, એની સુગાને જીએ સુગત જીએ એવી બધી વાતો કરે છે. આગળમાં ગોતવા જાવતો ન પણ એવી વાતો કરે છે. અકેલે પરિણામ કા વિજ્ઞાન મિથ્યા દ્રષ્ટિ કો હી હોતા હૈ, પરિણામ માત્રનો એક સમયની પર્યાયમાં આંખે આખો અનુભવ કરે છે તો મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ છે કે મિથ્યા દ્રષ્ટિનું એ લક્ષણ છે. નાની તો એક સાથ દોનો કા અનુભવ રહેતા હૈ દ્રવ્યને પર્યાય. પર્યાયનો એક સાથે અનુભવ રહે છે, પણ અનુભવ તો પર્યાયનો છે, પણ દ્રવ્યમાં હું પણ સ્થાપીને દ્રવ્યમાં હું પણ વેદે છે, માટે એને દ્રવ્યનો અનુભવ કહેવામાં પરદ્રવ્યમાં સર્વથા ભિન્ન છે દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી, તો આ તો સ્વદ્રવ્ય છે, પોતાનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપમાં પોતાનું સ્થાપ્યું તે સમ્યક છે એમ કે એવો અનુભવ કરવો, પોતાપણાનો અનુભવ કરવો, મારા મારું સ્વરૂપ ત્રિકાળી છે એમ ભાવમાં અનુભવ કરવો તે સમ્યક છે, માટે એને દ્રવ્યનો અનુભવ કહેવામાં આવે. દ્રવ્યાકાર ભાવ છે, સ્વરૂપાકાર પરિણામ દ્રવ ભાવ, અને સ્વરૂપ નો પણ સ્વાકાર ભાવ છે, સ્વપણે અનુભવ છે, એવી રીતે ભિન્નતા આવે છે. હું આવો છું ભિન્ન થઈ જાય છે, ભાવ ભાવથી લીન થાય છે, પર્યાય તો પર્યાય જ રહેશે, પર્યાય દ્રવ જ સાથે, પણ ભાવમાં લીનતા પ્રગટે છે એમ બતાવે છે. એટલે ત્યાં જુદાપણાનો દ્રવ્ય પર્યાયના ભેદનો વિકલ્પ રહેતો નથી. પર્યાય સ્વરૂપાકાર હો જાતી હૈ, પર્યાય છે એ
સ્વરૂપાકાર હો જાય,
સ્વરૂપાકાર હો જાતી હૈ, એસી પર્યાય કે અનુભવ કો ऐसी पर्याय के अनुभव को अर्थात द्रव स्वरूप के अभेद भाव रूप अनुभव को द्रव का अनुभव कहने में अभेद भाव जीता है, भाव का अभेदता है, फिजिकली नहीं भाव थी आवे थे, खाली पर्याय स्वरूपाकार थाय छे, એવી જે પર્યાય એમ કહેવું છે, પર્યાય જે સ્વરૂપાકાર થાય છે એવી પર્યાયને, એવી પર્યાયના અનુભવને એમ, જે પર્યાય સ્વરૂપાકાર થાય છે એવી પર્યાયના અનુભવને, એટલે કે દ્રવ સ્વરૂપના અભેદભાવરૂપ અનુભવને એનો અર્થ કર્યો છે, દ્રવનો અનુભવ કહેવામાં આવે છે. અનુભવ તો પર્યાયનો છે, પર્યાય કેવી છે, સ્વરૂપા કરે છે, જેવું દ્રવ્ય છે એવા ભાવ રૂપે છે, તદભાવરૂપ છે, અથવા ભાવે અભેદતા સાધી છે, પર્યાય ભાવે અભેદતા સાધી છે, એવો જે અનુભવ અને દ્રવ્યનો અનુભવ કહેવામાં આવે છે. વાસ્તવ મેં અનુભવ કી સીમા પર્યાય કો ઉલ્લંઘન નહીં કરતી, અનુભવની મર્યાદા પર્યાય કરી નથી, અનુભવની મર્યાદા પર્યાયને છોડીને પરદ્રવ પણ નહીં અને સ્વદ્રવ પણ નહીં એમ કે પછી હવે વેદનની ભૂલ થઈ જાય, પછી વેદનની ભૂલ થાય, અવલંબનની ભૂલમાં ઊભો છે, પાછો વેદનની ભૂલમાં નવું ગ્રહિત થઈ જાય, એકાગ્રતા કરી એકત્વ કર્યું, પોતાપણું કર્યું, ઘણા એક સાથે બે જુદા જુદા પડતા એક સાથે સમજાવી શકે છે, કે જો અહીંયા ભાવ આવો છે અને વસ્તુ આવી છે, પર્યાય પર્યાય રૂપે રહીને ભાવ આવો થાય છે, એ જે પર્યાય રૂપે રહીને ભાવ આવો થાય છે
એમ ક્રમ નથી પડતો, ત્યાં બે એક સાથે જોડી દે છે. સૂક્ષ્મ પડખાઓ છે એ ક્રમે કહેવા જતા છદ્મસ્થને છૂટી જાય અને જ્ઞાન થવામાં બાધક પણ થાય, એ દ્વિધનીના નિમિત્તે નથી થતું. માટે ત્યાં ધડાધડ લાયકાત જોઈએ, એટલી વાત છે. પાત્રતા તો બધે અપેક્ષિત છે, પાત્રતા વિના તો ક્યાંય સત્પુરુષનો લાભ થાય એવો નથી, ને તીર્થંકરનો લાભ થાય એવો નથી, ને દિવ્યધનીનો પણ લાભ નથી. હા, દેવી તીર્થંકરની વાણીમાં છે, એવી જ્ઞાનીની વાણીમાં છે, એવો ધની આવે છે અને ઓલામાં સ્પષ્ટ આવે છે, એમાં અંડરટોન આવે છે, એટલે એને દિવ્ય ધની કહેવાય છે. એક ન્યાય જિનેન્દ્રની વાણી કહેવાય છે, જીનવાણી કહેવાય છે, જ્ઞાનીની વાણીને જીનવાણી એટલા માટે કહેવાય છે, અંડરટોન એ જ છે, ઓલો ખુલ્લો ટોન છે. બસ ફેરા પડશે, ગર્ભિત ભાવ તો એટલે યોગ્યતા વાળો પકડી શકે, આમાં ઓછી યોગ્યતા વાળો પણ આગળ વધી જાય. વસ્તુના સ્વરૂપને બહુ સારી રીતે બે અધ્યાત્મના આગમને એક સાથે સ્પષ્ટ કરી દીધું, અધ્યાત્મને આગમથી એક સાથે સ્પષ્ટ કરી દીધું. આપણે એક બીજો વિષય ચાલે છે, પર્યાયનું ક્ષેત્ર ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. આગમ વિવિક્ષા થતી અભિન્ન છે, એ અસંખ્ય પ્રદેશો છે, એ જ દ્રવ્યનું ક્ષેત્ર છે ને એ જ પર્યાયનું ક્ષેત્ર છે, એમાં જુદું છે. અને અધ્યાત્મથી ભિન્ન છે, હું પણ સ્થાપો તો પર્યાયમાં હું પણ ઉડી જાય છે, દ્રવ્યમાં હું પણ સ્થાપતા પર્યાયમાં હું પણ ઉડી જાય છે. એનું અવલંબન એટલે અવલંબન જ, પર્યાય ક્ષેત્રનું અવલંબન જ આવતું નથી. અનાદિથી જે પર્યાયની ભૂમિ ઉપર ઊભો હતો એ ભૂમિ છોડી દીધી, તત્કમ છોડી દીધું, ને દ્રવ્યની ભૂમિ ઉપર આવ્યો, પર્યાયની ભૂમિનો ત્યાગ કર્યો. જ્યાં દ્રવ્યની ભૂમિ છે ત્યાં પર્યાયની ભૂમિ નથી. હવે આગમ અને અધ્યાત્મને દિવ્ય ધ્વનિ એક સાથે પકડાવી દીધી. આપણે ક્રમ પડે, ક્રમ પડે છતાં જ્ઞાની છે એની અંદર ક્રમ નથી, એવો એક ટોન આવે છે અક્રમનો, પણ છતાં ભાષામાં ક્રમ પડે અને ભાવમાં અક્રમપણું છે એ સમજવાનો ધ્વનિ ભાષામાં આવી જાય. ત્યારે ત્યાં તો ભાવની ભાષા બંને એક ધારે આવે છે. દિવ્ય ધ્વનિ આ તો બે પડખા લીધા, પણ એવા ચાર પડખા હોય, ચારે પડખે જે પદાર્થ નથી હોય, જો ચારે પડખે દિવ્ય ધ્વનિ ઉછાળે, ચાર પડખામાં ચાર ક્રમ ન પડે, દિવ્ય ધ્વનિ એક સાથે ઉછાળે ગ્રહણ થાય. રીતે શંકર માણી પ્રથમ બદલી નાખ્યું, એ ભૂમિ ઉપર ઉભો હતો એ ભૂમિ એનો આધાર જ છોડી દીધો. શું પર્યાયની ભૂમિ ઉપર ઉભો હતો એ આધાર છોડી દીધો, એને ક્ષેત્ર છોડી દીધું. ક્ષેત્ર તો ઉભા રહેવા માટે ખેતર છે ને, કે ભાઈ અત્યારે આ મંદિર એની ભૂમિ ઉપર ઉભા છે, એમ પર્યાયની ભૂમિ ઉપર અનાદિથી ઉભો હતો. દ્રવ્યની ભૂમિ ઉપર ગયો અને પર્યાયની ભૂમિનો ત્યાગ કર્યો તો કઈ અહીંયા પર કેમ, તો કે પર્યાયનું ક્ષેત્ર નથી ત્યાં. અને છતાં આગળની અપેક્ષા એ પણ પર્યાય બે ક્ષેત્ર એ જ છે. હવે એ બે વાત એક વાર એ ઘરે કેવી રીતે સમજાવી, બીજે મને સમજાવે
પર્યાયની જાતિ ઉતારી છે.
જાતિની શક્તિ શક્તિમાં વીર્ય ઉતાર્યું અને સત્તા સત્તા એટલે ક્ષેત્ર પર્યાય નું કારણ પર્યાય જ છે. જો આશક્તકારક આવી ગયા આમાં ચિત્ત વિલાસમાં છે ને, આ 250 વર્ષ પહેલા લખાયેલું શાસ્ત્ર છે. પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. આ સત્તા લીધી પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. એક સત્તા લીધી એટલે ક્ષેત્ર લીધું, પર્યાયનું સૂક્ષ્મત્વ લીધું એટલે દ્રવ્યગુણના ક્ષેત્ર વિના પર્યાયની સત્તા લીધી, અપેક્ષા ન લીધી એમાં. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. દ્રવ્યનું સૂક્ષ્મત્વ જુદું, પર્યાયનું સૂક્ષ્મત્વ જુદું લીધું. ભારતમાં સારી છે વિધિ. પર્યાયનું વિધિ પર્યાયનું કારણ છે અને સત્તામાં પછી પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. ભજન છે ક્ષેત્રો ઉપર, ભિન્ન પ્રદેશ ઉપર વજન છે પર્યાયના કારણકારી. આખું પ્રકરણ લીધું છે પર્યાયના કારણકારી. હવે પર્યાયના કારણકારી કહીએ છીએ આપણે, દ્રવ્યના કારણકારી કીધા, ધનના કારણકારી કીધા અને પર્યાયના કારણકારી, એ વિશે પ્રવચન સારમાં આવી ગયો છે. દ્રવ્ય સદ, ગુણ સદ ને પર્યાય સદ. એટલું જ નહીં, એ જ પર્યાયમાં ઉત્પાદ નિરપેક્ષ, વ્યય નિરપેક્ષ અને દ્રવ નિરપેક્ષ. ઉત્પાદવેની નિરપેક્ષ લીધા છે, ઉત્પાદવે ધ્રુવમાં ઉત્પાદવે ધ્રુવ ત્રણેય નિરપેક્ષ લીધા છે. પ્રવચન સાતમાં એની અધિકાર છે. પ્રવચન સારો તો ઘણો આધાર છે, જે અનુકૂળ આવે એ બધું ચોખ્ખું છે. વ્યક્ત ભેગા પ્રતિભાસમાં છતાં વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન છે. એમાં પ્રવચન સાર ના આધાર લીધા છે. ઉત્પાદ સત છે, વ્યય સત છે, દ્રવ્યગુણ પર્યાય તો સત છે, દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત તો છે, પણ એ પર્યાયમાં પાછો ઉત્પાદ સત ને વ્યય સત છે. વ્યયના કારણે ઉત્પાદ નહીં ને ઉત્પાદના કારણે સમ્યક દર્શન નો, તે સમ્યક દર્શન ના કાળમાં ઉત્પન્ન થયેલા પુરુષાર્થ ને લઈને થયો છે. પૂર્વ પર્યાયમાં તો મિથ્યા હતો, એનું કારણ કારણ લાગુ પડે નહીં. એ વખત નો પુરુષાર્થ હતો, પ્રત્યેક ગુણ સ્થાન માં ઉપર ઉપર આરૂઢ થવાનો તે વખત નો પુરુષાર્થ જુદો છે. જુદો એટલે વિશેષ પુરુષાર્થ છે તો આવે છે ને ઉપર આરૂઢ થવાનો. નીચેના ગુણસ્થાનમાં પુરુષાર્થ છે એના કરતા ઉપરના ગુણસ્થાનમાં પુરુષાર્થ વધુ છે, તો વધુ છે એ જુદો થયો ને એનાથી. તો થોડાના કારણે વધુ છે કે વધુના કારણે થોડો છે, ક્યાં લેવા જવું? થોડાના કારણે કાંઈ વધુ હોય નહીં, માટે એ સત છે. એ સમયનું એ સત છે અને એનું વીર્ય જુદું છે. ચોથા ગુણસ્થાનના પુરુષાર્થનું વીર્ય જુદું, વિદ્યાર્થી ગુણસ્થાનનું વીર્ય જુદું, ઉપરના ગુણસ્થાનનું વીર્ય. એક એ જે જુદાપણું લેવામાં આવે છે એમાં અનુભવ પ્રધાન છે, એમાં અનુભવની પ્રધાનતા છે. જેમ કે એક મુમુક્ષ જીવને લઈએ આપણે દ્રષ્ટાંતમાં, સમ્યક સમ્યક થયો, પુરુષાર્થે ચડ્યો, પુરુષાર્થ તીવ્ર થતો જાય છે. સમ્યક દર્શન પહેલાંનો જેટલો પુરુષાર્થમાં એ આગળ વધો તીવ્ર થયો, શું એ પુરુષાર્થની સ્થિતિ. અને જે ક્ષણે જે સમયે સમ્યક દર્શનને પામ્યો એ પુરુષાર્થની સ્થિતિ વચ્ચે બહુ મોટો અંતર છે. મિથ્યાત સહિત છે અને અહીંયા એટલું બધું જોર પ્રત્યું છે કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો, વિકલ્પની પરંપરા અને વિકલ્પની શૃંખલા તોડી નાખી નાખી. મન સાથેના પરિણામને ડિસ્કનેક્ટ કરી નાખ્યા એટલો જોરથી પુરુષાર્થ થયો. તો એ જે પહેલાંનો પુરુષાર્થ નબળો હતો જેને લઈને અનુભવ નહોતો પણ વિકલ્પનો ઉત્પાદન ઉત્પન્ન થતો હતો, એકત્વ થતું હતું. વિકલ્પ ઉત્પન્ન થતો હતો એટલું નહીં પણ વિકલ્પનો એકત્વ મિથ્યાત્મમાં હતો, હતું કે નહીં, એ તોડી નાખ્યો અને ભિન્ન પડી ગયો. એ વખતનો જે પુરુષાર્થનો ઉત્થાન છે એ સમયનું સ્વતંત્ર સત છે એમ કે છે, કેમ કે ઓલા નવલામાં ફેર ઘણો છે માટે એ સ્વતંત્ર સત છે. એ અનુભવ દેખાય છે. બસો ચારમાં બે પ્રકારની વાત છે એને જેમ છે એમ આગમ અધ્યાત્મથી સમજવું, આગમથી અને અધ્યાત્મથી જેમ છે એમ સમજવું જોઈએ. પાણીમાં નથી આવતું એમ કેવું પડે કે જેમ છે એમ સમજવું, જેમ છે એમ સમજવું. એવું દ્રવ્યમાં છે આત્મા જ્ઞાન સ્વભાવિક છે, બીજા આનંદ ગુણ તો કે ચેતાક્રમ કરે આનંદ સ્વભાવી છે તો આ જ્ઞાન સ્વભાવી રહી જાય છે. સપ્તસંગી છે અદ્વાદની ઉઠી છે મસ્તને કારણે છે, નાના નય ચક્રમાં એ લીધું છે આચાર્ય કે શાદવાદ હે સો વ્યવહાર કા જનક હે, શાદવાદ હે સો વ્યવહાર કા જનક હે, કેવડીને વ્યવહાર નથી પાણી થાય છે પણ વ્યવહાર નથી, કારણ કે વ્યવહારનો વિકલ્પ નથી, વ્યવહાર અતિત દશા થઈ ગઈ છે. શાદવાદ હે સો વ્યવહાર કા જનક હે, અને વ્યવહાર નહીં વ્યવહારને જાણે છે. અમારો તો શુદ્ધોપયોગમાં જે નિશ્ચય નયાત્મક અનુભૂતિ થઈ એને એ વ્યવહારની અપેક્ષા નથી, એ કારણ સત છે ને સ્વતંત્ર. આગમ તો એમ કે છે કે નહીં સાપેક્ષા નયા નિરપેક્ષ મિથ્યા સાપેક્ષા નયા, તો કે આગમ ની વાત છે, અધ્યાત્મમાં જુદી વાત છે. જો કેવા ધડાકા કર્યા છે,
અમારે તો એક જ નહીં
છે, અમારે તો એક જ નહીં છે, કયા નહીં થી અમે જાણીએ એમ કે છે નિયમ સાર, બીજો નહીં નથી અમારી પાસે. સાપેક્ષ નહીં તો સાપેક્ષ જ હોય ને, નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય, વ્યવહાર હોય ત્યાં એ બધી આગમની વાતો છે, ખબર છે. હવે અમારો જે શુદ્ધ ઉપયોગ પ્રગટ્યો છે એ કોઈની અપેક્ષા વગર પ્રગટ્યો છે, એને કોઈની અપેક્ષા નથી. બધા
બતાવવા માટે
અનુભવ નો નિષેધ છે, અનુભવ નો એમાં સ્વાનુભવ ના પુરુષાર્થ નો એટલે સ્વાનુભવ નો એમાં મંથન બહુ ચાલતું 50 વર્ષ નો અર્ધ શતાબ્દી તેને કહીએ વર્ષની સાધક દશા રહી છે. અત્યારના આયુષકાળમાં 58 વર્ષ તો માણસ જન્મ મરણ બે છેડા આવી ગયા હોય, એમને તો સાધક દશા જ રહી છે. 58 વર્ષ ના આયુષ ગુરુદેવ નો વિરોધ જલ્દી નો કરીએ. માઇક વગર બધા સાંભળતા છે ને સાંકડો માણસો. જગ્યા મેળવવા માટે 1-1 કલાક વહેલા આવે. પ્રતિભા કે બાહ્ય પ્રતિભા, પર્સનાલિટી, એબનોર્મલ પર્સનાલિટી. અત્યારે વૃદ્ધાવસ્થામાં આવા દેખાય છે, યુવાન અવસ્થામાં કેવા દેખાય છે. ધમાલ બોલતો બધે આ મુખ્ય રસ્તા ઉપર બધે કમાનું નાખ્યું હોય. મારા સાહેબ જ્યાં વરવા નીકળે ત્યાં મારા ધનુબેન છે ને, મોટો ધંધો હતો આ હાથમણા કાપડનો, હલાલ મદ્રાસિયા રંગાવતા એના ગજી ને વેગા ને મદ્રાસિયા આખે રસ્તે પાથરા હોય. ગુરુદેવ નીચેનો હાલવા દે, ભક્તિ બહુ હતી, ભક્તિ ઘણી હતી. નીચેનો હાલવા દે ગુરુદેવ ને કાપડ, નવું કાપડ પા આખા નવા નવા ટાંકા પાથરે નાખ્યા હોય આખી શેરીમાં જ્યાં એમનું ઘર હોય. અને આખી અમારી જે શેરી હતી રેશમ ના ગરીબ મહિમા તો ભક્તિ
આખું
વ્યાભવમાં રાજા હતા, પણ અત્યારે રાજા જેવું જ રૂપ લઈને આવે, રાજબીજ લાગે ચાંદા જેવું મળ્યું હતું. મેં તો ફોટા જોયેલા છે આમને ત્યાં બધા ફોટા છે. મારા બીજી જાતના છે એમ લાગે, બીજી જાતના જુદા પડી જાય બીજા લોકો થી, જુદા પડી જાય સાધારણ માણસ થી જુદા પડી જાય. એટલા પુણ્ય મહાત્મા પુણ્ય એટલા મલ્લાજી ડ્રેસિંગ નહીં રાખ્યો હતો, માથે ટોપી અને દાઢી નહીં રાખી હતી. પણ ટાઈમ સર આવે ઘરે કંદમૂળ નહીં, પરમાટી નહીં, સમજે એની વાત જુદી છે. આ તો સમજણ નો તો માર્ગ છે. બસો ને પાંચ મે નિષ્ક્રિય હું યો ચશ્મા તો સદા હી લગાય રખના હું નિષ્ક્રિય છું. આ દ્રષ્ટિ ચશ્મા એટલે દ્રષ્ટિ, એમ ચશ્મા નો કાચ લીલો હોય તો બધું લીલું દેખાય, પીળો હોય તો બધું પીળું દેખાય, લાલ હોય તો બધું લાલ દેખાય, એવી રીતે એમ હું નિષ્ક્રિય છું. એ ચશ્માનો કાચ તો લગાડી જ રાખવો, પછી બધું જોવું, એની એની અપેક્ષાથી બધું જોવું, એને મુખ્ય રાખીને બધું જોવું. દૂસરા ચશ્મા લગાતે સમય ભી પરિણામ, પરિણામનો નિમિત્ત સંયોગ, એ બધું જોવું હોય તો પણ યો ચશ્મા તો લગાવી રખના ચાહીએ. બીજી વાત, બીજા બીજા નયની વાત ચાલતી હોય તો પણ નિશ્ચયની મુખ્યતા છોડીને નહીં, નિશ્ચયની મુખ્યતા રાખે. એ ગુરુદેવની શૈલી એ હતી કે ગમે એ પ્રવચન કરતું હોય તો કરતા હોય, ગમે એ ગાથા, ગમે એ શાસ્ત્ર, આત્મા મૂળ સ્વરૂપમાં આવો છે. આત્મા અહીંયાથી શરૂ કરે, નાના આનંદ, નિત્યાનંદ, નિર્મળાનંદ, એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં આવો છે. એ પહેલા થાપે એટલે કે આની મારે મુખ્યતા છે. હવે બીજી વાત, બંધ અધિકારની વાત ચાલતી હોય તો પહેલા આ વાત કરે, પછી એની પરી એમાં બંધ છે એ વાત કરે, કે એવા સ્વરૂપને ભૂલીને પછી બંધાય છે જ્યારે બંધ થાય છે. પણ પહેલી આ વાત રાખીને એ સમયસારની પણ એ શૈલી છે, અને પોતાને પરિણમન સમયસાર ઉપર છે એવું છે, એટલે એમની વ્યાખ્યાન પદ્ધતિમાં પણ એ શૈલી છે. ગુરુદેવ સમયસારમાંથી પામ્યા એનો અર્થ એ થયો કે સંસ્કાર લીધા તા એટલું જ નહીં, સંસ્કાર લઈને આવ્યા તા એટલું જ નહીં, કેમ કે સંસ્કાર તો જ્યારે સંસ્કાર પડ્યા મહાવીર ક્ષેત્રમાં ત્યારથી તે ઠેઠ 78 સાલ સુધી સંસ્કાર હતા જ તે, એ તો ડિપોઝિટ હતી જ તે ઘરમાં, ડિપોઝિટ એક સમય ગઈ નહોતી. પણ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવ્યા 78 સાલમાં, બીજાનું કામ નથી, કેમ કે પાત્રતાનો વિષય એમાં નથી. પાત્રતા બીજેથી આવી છે, બીજેથી એટલે શાસ્ત્ર માંથી ને, એ સ્વયં પોતાને જે પામવો છે, અને પામ્યા વગર રહેવું નથી, એની જે તાલા કરી લાગે છે એ પાત્રતા ઉભી કરે છે. પણ આ તો ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ એટલે શું છે એનો અર્થ કે ચાલે ને એના વગર જીવી ન શકાય, જીવી ન શકાય, અને જીવન જેટલું ચાલે એમાં જીવડે, આનાથી જીવતા માણસો પણ ધીરે ધીરે મરી જાય. જુરે, પોતાના નિર પરમાત્માના વિયોગ પર જુરે, અને જીવતા જીવતા એને એમ લાગે કે હવે નહીં જીવી શકાય, જેમ પાણી નહીં મળે તો હવે નહીં જીવન નહીં રહે, પ્રાણ છૂટી જશે, પાણી માટે કેવો જુરે, એમ હવે અનુભવ વગર નહીં જીવી શકાય, આત્માનું જીવન જીવી શકાશે, અનાત્માનું જીવન જીવી નહીં શકે, એ ઉત્કૃષ્ટ પાત્રતા છે. એ પાત્રતામાં આવે પછી આચાર્યોના આવા શબ્દો મળે સંસ્કારી જીવને તરત જ પામે, અથવા કોઈ નિમિત્ત મળે તો તરત પામે. આ એવું જ છે સુધારીજીનું, યા તો વિકલ્પ ફટ જાયગા, યા તો દેહ છૂટ જાયગા, એ જ વાત છે ને, બીજું એ જ વાત છે. એ પાત્રતા એવા વગર કોઈ પામ્યા નથી ને પામે નહીં, એવી પાત્રતા એવા વગર કોઈ પામ્યા નથી અને કોઈ પામે નહીં, એવી પરિસ્થિતિ. એટલે ત્યાં આવી ગયા એમ કેવું છે, અંગ્રહ તો હતો અંદરમાં સંસ્કારનો, પાત્રતામાં આવ્યા એ વિશે. જ્યાં સુધી પાત્રતા ન આવે ત્યાં સુધી સંસ્કાર ડિપોઝિટ રહે છે. આ ડિપોઝિટની ફિક્સની મુદત પાકી, પાત્રતા આવી એટલે મુદત પાકી. સંસ્કાર તો ફિક્સ ડિપોઝિટ છે, એને તો સજીવન મૂર્તિ વગર વારો વારો નથી. ત્યાં સજીવન મૂર્તિ વગર ક્યાં સંસ્કાર પડ્યા હતા? એક વાર તો સંજીવન મૂર્તિ વગર પામે નહીં ગુરુ ગમે વિના એ અનાદિ સ્થિત. મોક્ષ માર્ગનું મૂળ જ સત્પુરુષ છે, સંજીવન મૂર્તિ છે. સંજીવન મૂર્તિ વગર બીજા જીવને મોક્ષ માર્ગ થતું ન થાય, કોઈ જીવને ન થાય. જેને થયું છે એને નહીં, એને પેલા એ છે, બીજાને થશે તો પેલા એ છે. સર્વશ્રેયનું મૂળ જ એ છે સંજીવન મૂર્તિ. માટે સજીવન મૂર્તિ આવા નવ સર્પિણી કાળમાં, આટલા નિષ્કૃષ્ટ કાળમાં જો કોઈ ધરતી ઉપર હોય તો એ બહુ મોટી વાત છે. આ ધરાતળ ઉપર જો કોઈ સજીવન મૂર્તિ હોય તો બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. કેમ કે એ બીજાને દીવો પ્રગટાવવા માટે છે, દીવાથી દીવો. ઇસકે બિના તો કુછ ભી દિખલાઈ નહીં, અંધારું થા. હું નિષ્ક્રિય શુદ્ધ ચૈતન્ય છું, એ દ્રષ્ટિ વગર બધું અંધારું છે એમ કે છે. બહુ બુદ્ધિ હોય ને ઘણા શાસ્ત્રોનો અર્થ ને ઉકેલ કરી શકે, ઘણી બુદ્ધિ હોય, ઘણી વિદવત્તા હોય ને ઘણા શાસ્ત્રોનો અપેક્ષાઓ અને વિવેક્ષાઓ ખોલીને કહી દે તો અંધારામાં કૂદકા મારે છે. શું કરે છે? એટલું અંધારામાં કૂદકા મારે છે. ક્યાં ક્યાં છું એને એને પોતાને ખબર. એના વગર તો કઈ દેખાશે નહીં એમ કે છે. ઠીક એવું છે, દર્શનનો જે મહાત્મ છે એના કારણે અણુક્રુવનું જ્ઞાન થઈ જાય છે. જીવને પરિભ્રમણનો એક આંટો ટળતો નથી તો પણ ગર્ભ અનંતા લેશે બીજું અંગ જોને. માસ ઉપવાસ એવું કહે છે ને, દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જોને. માયાનો રંગ છે શું કે છે? દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જોને. માયાનો રંગ છે, માયાચારી કરે છે, ખોટો દેખાવ છે. માયાચારી નો અર્થ શું છે? દેખાવ ખોટો છે. તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જોને. એના અંગમાંથી એક સુર નીકળે છે, હજી તો અનંતા ગર્ભ લેવાનો છે, અનંતા જન્મ મરણ પીડ્યા છે. અહીંયા દ્રષ્ટિ, અહીંયા ચશ્મા શબ્દનો વાચ્ય દ્રષ્ટિકોણ છે. હું નિષ્ક્રિય છું એવો દ્રષ્ટિકોણ રાખીને બધું સમજવાનું છે. મૂળ સ્વરૂપનો દ્રષ્ટિકોણ છોડ્યા વિના બધું સમજવાનું છે. નહીંતર એક વાત બરાબર સમજાવવાની. ફલાણો માણસ બી છૂટી જાય છે
એમાંથી
સહજ પરિણતિ થઈ જાય છે. એટલે નિરંતર વિકલ્પ નથી કરવો પડતો. મેં એસા અપરિણામી ધ્રુવ પદાર્થ હું કે તીનો લોકો કે સભી પદાર્થ ઇકઠે હોકર ભી મુજે હિલાવલા હિલાડુલા નહીં શકતા, હલાવી ચલાવી શકે નહીં. ગુજરાતી ભાષામાં ત્રણ લોકના બધા પદાર્થોની પ્રતિકૂળતાઓ ભેગી થાય કે ત્રણ લોકના બધા પદાર્થની અનુકૂળતાઓ ભેગી થાય મને કોઈ હલાવી શકે નહીં, મારા સ્વભાવને વિચલિત ન કરી શકે એવો ધ્રુવ પદાર્થ છે. કેટલો વિશ્વાસ છે અથવા અર્થ જેની લીધી છે, જેનો આધાર લીધો છે એ પદાર્થ કેવો છે કે ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો છે એ મને ચલાય પણ કરી શકે એટલો આધાર લીધો છે. પછી એને એને ભય શું થાય, એને વિકલ્પ છે નો, આમ હોય તો ઠીક ના હોય તો મારે શું લેવા દેવા. નિષ્ક્રિય ધ્રુવ ચેતન છું, અનાદિ અનંત એવો છે. કોઈ પદાર્થને લેવા કે અનુકૂળતાઓ હલાવી શકે નહીં, પ્રતિકૂળતાઓ હલાવી શકે નહીં. અનુકૂળતાને પ્રતિકૂળતામાં હલી જનાર પામર છે એનો અર્થ શું છે? દીનહીન જે પામર છે, પ્રતિકૂળતા આવીને હલી જાય છે. જોરથી સ્વરૂપને સંભાળે છે, કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતાઓ બંને વધી જાય તો બંને વખતે જોરથી સ્વરૂપને સંભાળે છે. ઘણું કર્યું છે એમને, ઘણું કામ કર્યું છે એકલા હાથે. અંદરથી પુરુષાર્થ પ્રગટ કર્યો છે. સમ્યક દર્શન લીધું અને ચારિત્રના મૂળિયા ઘણા માયા ઝપટ કરી. ધીમ થઈને બે જાઉં છું બસ, એક જ વાત. ધ્રુવ મેં આસન લગા દેના હે, પણ ઉઠી વાળ કે ધ્રુવ મેં બેઠ જાના હે, જાઓ. બહુ વિકલ્પ નહીં પણ એ રીતે પરિણામ પરિણામમાં પણ ઘણું જમાવે, ઘણું જમાવે. એ દ્રષ્ટિએ જોયા હોય તો જુદી વાત થઈ જાય એવો એવો વિષય.
ભગવાન નો જય પરમ કૃપાલુ કહાન ગુરુદેવ નો જય હો, જય હો, જય હો.